પ્રવચન નંબર 416 તારીખ 19/7/88 79 મિનિટ નિયમસાર ગાથા 165 તથા 159 તથા શ્લોક 26 અગુરુ લઘુ ગુણ ની પર્યાયો સહિત પરણમે છે, વિશે છે, અને ક્વચિત અશુદ્ધ પર્યાયો સહિત વિશે છે. અશુદ્ધ પર્યાયમાં નર નરક આદિ પર્યાય મુખ્ય લેવી, એમાં વિભાવ પર્યાય અર્થ પર્યાય પણ સમાઈ જાય. અશુદ્ધ પર્યાયો સહિત વિશે છે. આ બધાથી સહિત હોવા છતાં વ્યવહારને જોવામાં આવે તો પરિણામથી સહિત આત્મા છે કરો. આ બધાથી સહિત હોવા છતાં પણ જે એટલે જીવ તત્વ એ બધાથી રહીત છે. સહિત હોવા છતાં રહીત છે, અને આ બાજુથી લઈ તો રહીત પૂર્વક સહિત પણ થાય છે. અનુભવના કાળે રહીત પૂર્વક સહિતનું જ્ઞાન થાય છે, રહીતનું શ્રદ્ધા અને સહિતનું જ્ઞાન. પણ એ અનુભવનો કાળ હોય ત્યારે આ કહે છે કે જે ધ્યાનનો વિષય છે, જે ધ્યાનનો વિષય છે એ શું છે, ધ્યેય શું ચીજ છે, કે ધ્યેય બતાવતા આ પરિણામોથી સહિત હોવા છતાં જે એ બધાથી રહિત છે, ત્રણેય કાળ થાય છે ને રહિત છે એવા આ જીવતત્વને, આ શુદ્ધિવાસ્તિકાયને, શુદ્ધાત્માને, જીવતત્વને હું સકળ અર્થની સિદ્ધિને માટે સદા નમું છું, ભાવું છું. સકળ અર્થ એટલે સર્વથા જે પ્રયોજન મોક્ષનું છે, મોક્ષની સિદ્ધિને માટે સદા નમું છું, ભાવું છું. એનું હું ધ્યાન કરું છું, એને ધ્યાવું છું, શુદ્ધાત્માને ધ્યાવું છું. જે આત્મા પર્યાયથી સહિત છે તે જ આત્મા પર્યાયથી રહી છે એને ભાવું છું. પર્યાયથી સહિતને હું ભાવતો નથી, એને હું નમતો નથી, પણ પર્યાયથી સહિત રહી જે આત્મા છે એને સદા નમું છું, ભાવું છું. શા માટે? સકળ અર્થની સિદ્ધિ માટે, મોક્ષની સિદ્ધિ માટે. મોક્ષની પ્રાપ્તિ શુદ્ધાત્માના આશ્રય થાય છે, પર્યાયના આશ્રય નહીં, અને પર્યાય સહિત દ્રવ્યના આશ્રય પણ નહીં. પર્યાય રહિત એવા દ્રવ્ય સામાન્યનો આશ્રય સકળ અર્થની સિદ્ધિ મને થાય છે. મુનિરાજ ચટ્ટાતાત્મા ગુણતાને ગુણતા ધ્યાનનો વિષય બતાવે.
આજે સવારે કીધું હતું ને આપે કે મોક્ષ માર્ગ કા લક્ષ છોડતા હૈ, મોક્ષ માર્ગ સે સહિત હોને પર ભી જો મોક્ષ માર્ગ સે રહિત આત્મા કો ધ્યાતા હૈ,
ઉસકા લક્ષ નહીં,
ઉસકા મોક્ષ હો જાતા
હૈ. મોક્ષ નિશ્ચય મોક્ષ માર્ગ ની અવસ્થા નું પણ લક્ષ છોડવા જેવું, કેમ કે આમાં મોક્ષ માર્ગ લઈ લીધો. મોક્ષ માર્ગ સહિત હોવા છતાં જે મોક્ષ માર્ગ થી રહી છે એને હું ભાવું છું. અશુદ્ધ પર્યાયથી તો રહી જ છું અને શુદ્ધ પર્યાયથી પ્રગટ થઈ નથી એટલાથી રહી જ છું, પણ મોક્ષ માર્ગની પર્યાયથી સહિત હોવા છતાં એનાથી જે રહી છે એટલે સામાન્ય ચિન્હ માત્ર ભગવાન આત્માને ધ્યાવું છું, ભાવું છું. એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય છે? એક વચન કહ્યું ને જીવતત્વને, પહેલાથી એક વચન ઉપાડ્યું હતું જીવતત્વ, અને છેલ્લે પણ જીવતત્વને હું સકળ અર્થની સિદ્ધિ માટે ભાવું છું. તમે શા માટે એને ભાવો છો? એની ભાવના શા માટે કરો છો? સકળ અર્થની સિદ્ધિ માટે. મારું પ્રયોજન છે મોક્ષનું, પૂર્ણ આનંદનું પ્રયોજન છે. એ આનંદની પ્રાપ્તિ મને શુદ્ધાત્માને આશ્રય થાય છે. આ કળશ બહુ ઊંચો છે, એ પરમાત્મા પ્રકાશમાં છે ને એ જ આમાં છે. પરમાત્મા પ્રકાશમાં છે કે ઉત્પાદેથી સહિત હોવા છતાં જે ઉત્પાદેથી રહી છે એવા ધ્રુવનું ધ્યાન કરે છે. કોણ? ચરમ શરીર તીર્થંકર પરમાત્મા એનું ધ્યાન કરે છે. એટલે પ્રમત પ્રમતથી રહીત કે તો કોઈને એમ થાય કે અગુરુ લઘુગુણની પર્યાયથી સહિત હશે. અહીંયા કોઈને એમ થાય કે અગુરુ લઘુગુણની પર્યાયથી સહિત છે તો આ કહ્યું કે ઉત્પાદેથી રહીત. ઉત્પાદેથી રહીત એટલે કોઈ ગુંજાયશ નહીં,
કોઈ ગુંજાયશ નહીં, સમસ્ત પર્યાય,
સમસ્ત પર્યાય કે ઉત્પાદે પરમાત્મા પ્રકારની ગાથા બહુ છે. અને તીર્થંકર ભગવાન તીર્થંકર થવા માટે, અરિયન થવા માટે ધ્યાન કરે છે. એમ ઉત્કૃષ્ટ છદ્મસ્ત અંતરાત્માનો દ્રષ્ટાંત થાય. ઉત્કૃષ્ટ છદ્મસ્તમાં ઉત્કૃષ્ટ છે એ તીર્થંકરનું દ્રવ્ય છે.
એ ધ્યાન કરે,
એ ધ્યાન કરે ધ્રુવ. તો હવે બીજાની શું વાત કરવી? મહાપુરુષ તો એમ કરે છે તો બધા એમ જ કરવું. બસ આમાં કઈ મોક્ષ માર્ગ આવી ગયો. સવારે વાત કરી હતી મોક્ષ માર્ગનું પણ લક્ષ નથી, લક્ષ છોડે ત્યારે અંદર જવાય છે.
કથનચિત ક્યો નહીં લિયા ઇધર પચિત લિયા
પચિત લિયા કથનચિત ક્યો નહીં લિયા કે કથનચિત કથનચિત એટલે કોઈ એક અપેક્ષા એ આત્મા કેવ જ્ઞાનથી સહિત છે તો એ ત્રણ કાળમાં લાગુ નહીં પડે. કથનચિત આત્મા રાખતી સહિત છે એ ત્રણ કાળ લાગુ નહીં પડે. ત્રણેય કાળ જીવનું સ્વરૂપ બતાવવું છે કેમ કે કોઈ વખતે જ મોક્ષ થાય જીવનો અને કોઈ વખતે જ મોક્ષ માર્ગમાં આવે છે અને કોઈ વખતે રાગ સહિત હોય છે. રાગ સહિત પણ ત્રિકાળ નહીં, મોક્ષ માર્ગ સહિત પણ ત્રિકાળ નહીં અને મોક્ષની પર્યાય સહિત પણ ત્રિકાળ નથી. માટે ક્વચિત શબ્દ વાપર્યો. ખ્યાલ આવ્યો? મમતા તમારે આ ચર્ચા ઘણી થઈ હતી એટલે પ્રશ્ન ઉઠાવ્યો તમારા માટે. ક્વચિત કથનચિત નહીં, કથનચિત તો તેનો કાળ લાગુ હોય ને તો કેવળ જ્ઞાન કે પ્રિય તો હોય ને. ક્વચિત એટલે કોઈ વખતે હોય છે મોક્ષ થાય ત્યારે એનાથી સહિત કહેવાય અને મોક્ષ માર્ગમાં પણ કોઈ વખતે હોય છે. ત્રણેય કાળ મોક્ષ માર્ગમાં જીવ ક્યાં છે અને બંધ માર્ગમાં ત્રણેય કાળ ક્યાં છે? બંધ માર્ગમાં ક્વચિત, મોક્ષ માર્ગમાં ક્વચિત અને મોક્ષમાં પણ ક્વચિત. કોઈ વખતે હોય ત્યારે બસ. અને કથનચિત લગાવો તો મુશ્કેલી
હા બંધ ભી પર્યાય સ્વભાવ નહીં
હે
એસે ઓર મોક્ષ માર્ગ ભી પર્યાય કા સ્વભાવ નહીં
સ્વભાવ નહીં હે બસ. એટલે
કાયમી નહીં હે પર્યાય,
કાયમી નહીં હે બસ. પર્યાય હે તાં તક સહિત હે. કથનચિત સહિત તો તીનો કાલ મોક્ષ હોના ચાહીએ, તો તીનો કાલ બંધ હોના ચાહીએ.
પર એસા નહીં
હોય ત્યારે સહિત,
હોય ત્યારે સહિત
ન હોય તો સહિત તો પ્રશ્ન નથી. આ જે અત્યારે પુરુષ વાત કરે છે એને બંધ માર્ગ છૂટી ગયો છે અને મોક્ષ નથી આવ્યો હજી, મોક્ષ માર્ગમાં છે. એટલે મોક્ષ માર્ગથી સહિત હોવા છતાં હું મોક્ષ માર્ગથી રહી જ છું. મોક્ષ માર્ગથી સહિત હું જ્ઞાન છું કે ન છું? જ્ઞાન થઈ ગયું,
જ્ઞાન હોવા પર દ્રષ્ટિ નહીં હોય,
દ્રષ્ટિ નહીં હોવા તો ક્યું કે મોક્ષ માર્ગ હોવા તો ભી મોક્ષ નહીં હોતા હૈ. ક્યું કે મોક્ષ માર્ગ છે રહીત કા ધ્યાન કરે તબ મોક્ષ હોતા હૈ. મોક્ષ માર્ગ તો ચોથે પાંચે છઠે હે, મોક્ષ નહીં હોતા હૈ. મોક્ષ માર્ગ કા લક છૂટ જાતા હૈ તબ શ્રેણી આ જાતી, તબ ધ્યાન કરતા હૈ ધ્રુવ કા દીવ તત્વ કા તો મોક્ષ હો જાતા હૈ બસ. और मोक्ष की पर्याय से भी मैं रही तो ऐसा श्रद्धा हो गया कि नहीं नीचे तो मोक्ष होने पर भी श्रद्धा ना श्रद्धा तो ऐसी ही रहती है जबकि नीचे श्रद्धा प्रकट हो गई. क्या कहा? श्रद्धांत तो हो साधक को हो गया कि नहीं कि मोक्ष मार्ग से मैं रही हूं मोक्ष से भी रही हूं ऐसा श्रद्धा हुआ कि नहीं? तो श्रद्धांत तो बना रहा मोक्ष हो तो भी मोक्ष की पर्याय से रही हूं.
वो श्रद्धा का ही ऐसा बल है कि जिसके कारण वो अपने को मोक्ष हो गया ऐसा नहीं मानते,
नहीं मानता है बस. मोक्ष होता है ऐसा जानता है, मानते नहीं. मानना अलग न जानना अलग. बोलो क्वचित में केवो भूके जो शब्द है
तो जवाब पण पत्ता ज
न्याय थी बची जाए ने. कथनचित में मुश्किली आई जाए. કથનચિત સહિત છો તો પછી કેવળ જ્ઞાન તો અત્યારે છે નહીં, કથનચિત સહિત ક્યાંથી લખે? અને મિથ્યા તો થી તો રહી થઈ ગયા છે, એ કથનચિત ક્યાંથી લખે? મોક્ષ માર્ગથી છે સહિત તો પણ એનાથી રહી છો. ક્વચિત કોઈ વખતે કદાચિત અને ક્વચિત આપણે કદાચિત નું તો આવ્યું,
કદાચિત ક્વચિત એકી વાત,
એકી વાત કોઈ વખતે.
પણ કથનચિત અને કદાચિત નો બહુ અંતર
હે, અંતર.
સો નંબર ની ગાથા ચલી દેવલા છે.
मिथ्या दृष्टि जीव का मिथ्या तो क्या परिणाम निमित्त होता है, मिथ्या दृष्टि जीव का जो ग्राह्य भाव सामान्य तत्व है, जीव तत्व तो निमित्त नहीं होता है, मन में आश्रय निमित्त होता है। जो जीव तत्व तो निमित्त हो तो निमित्त करता कैसे कर्म का बंध हो गई, कभी मोक्ष नहीं होगा, निर्जरा नहीं होगा कर्म के। कर्म का बंध सिद्ध करने समय आत्मा को सुरक्षित रखा,
सुरक्षित
एक बात बिल्कुल ज्ञायक भाव निमित्त नहीं है,
करता तो नहीं है पर निमित्त भी नहीं है,
उपादान करता नहीं, निमित्त करता भी नहीं, और निमित्त करता भी कदाचित है,
निमित्त करता भी कदाचित।
हाँ, भेद ज्ञान का अभाव है, अज्ञान है, तहां तक कोई वक्त है, क्योंकि अज्ञान कायम रहतु नहीं, कथन चित लगावे तो अज्ञान कायम रह जाए, कदाचित ज्ञान सुधी अज्ञान से त्या सुधी अज्ञान भाव ने निमित्त थाय, अज्ञान टी गय पर्याय भी निमित्त न थाय, द्रव्य निमित्त न थाय एम ध्यान में आए तो पर्याय निमित्त न थाय, द्रव्य निमित्त नहीं एम ध्यान में लेव जी, हूं निमित्त नहीं, हूं पर ज्ञायक में आयु तो अह समिज्ञान थी जाए तो समिज्ञान पर कर्म पद में निमित्त न हो, द्रव्य दृष्टि करावी जी, क्योंकि जगत ने उपादान करता तो छूटे पर निमित्त करता न छूटे, निमित्तपणा करता बुद्धि है ये छूटू मुश्किल, हाथ हले हूं हलावत नहीं, उपादानपणे करता कर्म नहीं, हाथ हले एम हूं तो निमित्त छु तो अज्ञान थी गयु, निमित्त बीजो हो ओढ़ी तो पोता उपर राग निमित्त करते तो एम आत्मा निमित्त न थाय, आत्मा राग अलग अलग चीज है, बे एकत्व नहीं, बे एकत्व नहीं माटे कदाचित दवा तो एकत्व माने छे पण एकत्व थतो नहीं, आत्मा ने आश्रय नो एकत्व माने पण एकत्व थाय नहीं, एकत्व थाय तो आत्मा निमित्त थी जाए,
सही बात
है। तेरे हमें जो लखी ले
एकत्व हो तो आत्मा निमित्त,
तो आत्मा निमित्त बन जाता,
पर एकत्व होता ही नहीं है,
ज्ञानी जीव भी जो ज्ञायक तत्व जीव तत्व है वो जो आश्रय निमित्त होता है, वो निमित्त आश्रय होता है तो भी आश्रय के साथ एकत्व नहीं है,
नहीं
है, अकेला आश्रय निमित्त होता है ना, जीव निमित्त
नहीं
होता है, उसकी भिन्नता बताता
बराबर,
उस टाइम में भिन्नता है,
भिन्नता कायम ही है,
दर्शन मोह कर्म बनता है तभी भी आत्मा दर्शन मोह कर्म का बंध में उपादान कारण नहीं, निमित्त कारण भी नहीं, ज्ञानी होने के बाद तो प्रश्न ही नहीं, पर अज्ञानी जीव का जीवत्व
जीव तत्व
तो निमित्त नहीं होता,
अकेला आश्रम निमित्त है
अकेला, और उसकी जुदाई रह गई,
जुदाई है इसलिए तो निमित्त
नहीं, एक निमित्त नहीं पड़ता, जो एक हो एकत्व हो तो एक निमित्त हो तो दूसरा निमित्त हो गया,
हो
जाए साथ में
नहीं,
तो जुदाई अंदर,
जुदाई
अंदर में जुदाई,
इसलिए निमित्त नहीं होता, एक समय के लिए निमित्त नहीं होता,
नहीं होता है,
क्योंकि अंदर में एक समय के लिए एकत्व नहीं होता,
नहीं होता है। ईशो नमनी का था बहु इम्पोर्टेंट,
बहुत इम्पोर्टेंट,
जयरे हूँ गिरनार गो 34 वर्ष पहला की बात है, ત્યારે આખો કરતા કર્મ અધિકાર સમજાવ્યો, એક અસો નંબરની ગાથા નથી શકાય એ વખતે, એવી ગુઢ ગાથા છે, આ નિમિત્ત થાય છે તો પણ આત્મા નિમિત્ત નથી એમ, કેટલી સરસ વાત છે,
અને એ ગાથા કા હેડિંગ મથાળું જ એવું છે,
એવું છે
કે આત્મા નિમિત્ત ને નૈતિક ભાવ સેવી કરતા
નહીં, ઉપાદાન પણ તો કરતા નહીં, વ્યાપી વ્યાપક ભાવે તો કરતા નથી, પણ નિમિત્ત ને નૈતિક ભાવે આત્મા કરતા નથી, કેમ કે નિમિત્ત અને ઉપાદાન જુદું છે, રાગ નિમિત્ત થાય છે, ઉપાદાન તો શુદ્ધાત્મા છે, નિમિત્ત અને નૈમિત્તિક, રાગ નિમિત્ત અજ્ઞાનીનો અને ઓલું કર્મબંધાય નૈમિત્તિક. હવે એ નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ કરતા નથી, એટલે જે નિમિત્ત થાય છે એનાથી ઉપાદાન જુદું છે,
આત્મા જુદું છે.
માટે રાગ જ નિમિત્ત થાય છે, ભગવાન આત્મા નિમિત્ત હતો નથી.
અજ્ઞાન કે કર્મ ની સામાન્ય વિશેષ કી જુદાઈ કાયમ રહેતી,
કાયમ રહેતી બસ ઓરિયાય છે. અને ન્યાય આપ્યો છે એ જો આત્મા નિમિત્ત કરતા થઈ જાય તો નિત્ય કર્તૃત્વનો દોષ આવે, એટલે નિમિત્ત કરતા. કર્તૃત્વ એટલે નિમિત્ત કરતા થયા જ કરે અને કર્મ બંધાયા જ કરે, હા કોઈ છુટકારો ન થાય. માટે કર્મબંધનું કારણ આત્મા નથી. અમૃતચંદ્ર આચાર્યની વિદ્વતા,
એટલે
અજ્ઞાની આત્મા નિમિત્ત છે, અજ્ઞાન ઉભા નહીં ભાઈ શું કે ભાઈ કે અજ્ઞાન નો આત્મા નિમિત્ત છે, આત્મા નિમિત્ત છે કે આશ્રમ નિમિત્ત છે, તો શાંતિથી જરા વિચાર કરે. તો કે આશ્રવ કોનો, જીવનો કે ના, જીવનો ન હોય આશ્રવ,
આશ્રવ તત્વ અલગ
અલગ અલગ તો એક નહીં એ. આથી ક્વચિત કેવું જ્ઞાન રૂપે પ્રણમય છે, ક્વચિત સાધક હોય તો મોક્ષ માર્ગ રૂપે પ્રણમય છે, અને ક્વચિત મિથ્યાદૃષ્ટિ હોય તો મનમાર્ગ રૂપે પ્રણમય છે. એ બધાથી સહિત હોવા છતાં પણ એ બધાથી રહે છે, તેને મોક્ષની પ્રાપ્તિ માટે હું આવું છું કે આવું છું. વિશેષ પરમ નિમિત્ત પડતા, ઉસકા સામાન્ય નિમિત્ત નહીં પડતા.
સામાન્ય છે તે વિશેષ થી જુદો છે,
જુદો છે. સામાન્ય વિશે એક થઈ જાય, એક થતો નથી કદાચ. લઈએ છીએ નિજ પ્રકાશ જ્ઞાન તેથી દ્રષ્ટિ છે, નિશ્ચય લઈએ છીએ નિજ પ્રકાશ જીવ તેથી દ્રષ્ટિ છે. અનુયાર નિશ્ચય નહીંથી જ્ઞાન સ્વપ્રકાશક છે, તેથી દર્શન સ્વપ્રકાશક છે. નિશ્ચય નહીં લગાડીની વાત કરે છે, સ્વપ્રકાશક નિશ્ચય નહીંથી આત્મા સ્વપ્રકાશક છે, તેથી દર્શન સ્વપ્રકાશક છે. ટીકા, આ નિશ્ચય નહીંથી સ્વરૂપનું કથન છે. અહીં નિશ્ચય નહીંથી શુદ્ધ જ્ઞાનનું લક્ષણ એટલે કેવળ જ્ઞાનનું લક્ષણ, અહીં કેવળ જ્ઞાનનો અધિકાર ચાલે છે, શુદ્ધ જ્ઞાનનું લક્ષણ. હા હા, સ્વપ્રકાશક કોણ કહ્યું છે? આના બે અર્થ નીકળી શકે છે. જ્ઞાન છે જ્ઞાનની પર્યાય, એ જ્ઞાનની પર્યાયને જ પ્રકાશ કરે છે. જ્ઞાયકને નહીં, એક અર્થ છે. અર્થ
જ્ઞાન નિર્વિષય હે,
જ્ઞાન નિર્વિષય હે, એ બાત લેના સાથ. જ્ઞાન કી પર્યાય કા સ્વભાવ અહેતુ નિરપેક્ષ નિર્વિકલ્પ નિર્વિકલ્પ હે, નિર્વિષય સ્વયં સિદ્ધ હૈ. ઉસકી સિદ્ધિ કે લીએ, જ્ઞાન કી સિદ્ધિ કે લીએ ગાયક કો જાણે તો જ્ઞાન હૈ, એસા નહીં હૈ. જ્ઞાન ભી સત હૈ,
સત હૈ ના,
એક સમય કા સત હૈ. નિર્વિષય યાને સો ઓર પર ગે કો જાણે તો જ્ઞાન, એસા નહીં હૈ. જ્ઞાન કી પર્યાય જ્ઞાન કી પર્યાય સે હૈ. ગાયક કા આશ્રય લિયા इसलिए ज्ञान की पर्याय प्रकट हुई. वो व्यवहार पंचाध्याय में एक विषय है, उसमें लिखा है कि ज्ञान की पर्याय स्वपर प्रकाशक है, ऐसा उसने आधार दिया प्रसार की एक स्वच्छ विश्वभर की गाथा भी. अर्थ विकल्पात्मक ज्ञानम ऐसा पाठ है, वो आधार लेकर उनपुन भगवान का आधार लेकर गृहस्थी ज्ञानी ने लिख दिया. उनपुन भगवान ने ऐसा लिखा है, उसका मैं कोटेशन देता हूं. અર્થ વિકલ્પ આત્મ જ્ઞાન સ્વ અને પર કો પ્રકાશતા હૈ, એટલે એક જ્ઞાન હૈ, ઉસકા લક્ષણ સ્વપર પ્રકાશક જ્ઞાન કા લક્ષણ હૈ, ક્યુંકે સ્વપર કો પ્રતીત કરતા હૈ. ઉસને લિખા કે અસત લક્ષણ હૈ, વો લક્ષણ બરાબર નહીં. ચૂંકિ વો જ્ઞાન ઉસમે તો પરાધીનતા હો ગઈ. સ્વપ્ન કો જાણે તો જ્ઞાન પ્રગટ હોય, સાપેક્ષ હો ગયા, સાપેક્ષ હોને સે વ્યવહાર હો ગયા. નિરપેક્ષ એ નિશ્ચય હૈ. તો જ્ઞાન કી જો પર્યાય પ્રગટ હોતી, ઉત્પાદ સત હૈ, વ્યય સત હૈ, ધ્રુવ સત હૈ. જબ જ્ઞાન કી પર્યાય પ્રગટ હોતી હૈ, તો જ્ઞાન કી પર્યાય કે લીએ કિસી કો જાણે તો જ્ઞાન, તો જ્ઞાન પરાધીન હો ગયા. પર કા સહારા કી જરૂર નહીં હૈ, જ્ઞાન સ્વયં સત ઉત્પાદ રૂપ હૈ, ઉસકા નિર્વિષય હૈ, ઉસકો
નિયાશ્રિત નહીં હૈ,
નિયાશ્રિત નહીં હૈ. નિયાશ્રિત જેસા ભાગતા હૈ, મગર નિયાશ્રિત નહીં હૈ. ગેય સે જ્ઞાન નહીં હોતા હૈ, તો ગેય સે જ્ઞાન નહીં હોતા હૈ, શાસ્ત્ર સે જ્ઞાન નહીં હોતા હૈ, વો તો એક બાત હૈ. મગર ગાયક સે ભી જ્ઞાન નહીં, સુપ્રભાત હૈ. હા, જ્ઞાન પ્રગટતા હૈ તબ ઉસકા લક્ષ્ય ગાયક પર હૈ, તો ગાયક સે જ્ઞાન હુઆ એસા કહા જાતા હૈ વ્યવહાર સે. બાકી નિશ્ચય સે નહીં, નિશ્ચય સે તો જ્ઞાન કી પર્યાય સ્વ પર હૈ. તું કે
ભાઈ સાહેબ દેખતે હૈ સ્વપૂર્વક સ્વ યોગ્યતા સે જ્ઞાન શાસ્ત્ર તો હોતા હૈ પર સ્વ યોગ્યતા.
તું કહી
એમ કે છે ભાઈ સાહેબ, એમ જ કહે છે કે જ્ઞાન હૈ વો સ્વાશ્રય પૂર્વક સ્વ યોગ્યતા સે હી હોતા હૈ.
હોતા હૈ,
હોતા તો અપની યોગ્યતા સે,
યોગ્યતા સે હોતા હૈ, તબ ઉસકા લક્ષ્ય ગાયક પર હૈ. બસ, તો ગાયક કા આશ્રય સે જ્ઞાન હુઆ એસા કહા જાતા હૈ. બાકી સચમુચ તો જ્ઞાન સબ પર હૈ. તો ઇધર એક પહેલી લીટીમાં સ્વપ્રકાશિત કહા રહે, ઉસકા દો અર્થ હૈ. નિશ્ચયથી શુદ્ધ જ્ઞાનનું લક્ષણ સ્વપ્રકાશક પણ કહ્યું છે. એટલે જ્ઞાન તો જ્ઞાનને જાણે છે, પણ અહીંયા જ્ઞાન જે છે એ જ્ઞાન અંદરમાં વળે છે ત્યારે ગ્રાહકને ઉપાદેયપણે જાણે છે, તો સ્વપ્રકાશક જ્ઞાનમાં આત્મા લક્ષમાં આવે છે. સ્વપ્રકાશક એવું જે લક્ષણ છે એમાં જ્ઞાયકના દર્શન થાય છે, પરપ્રકાશકમાં નહીં અને સ્વપરપ્રકાશકમાં નહીં. કેમ કે સ્વપરપ્રકાશક વ્યવહાર થઈ ગયો. અહીંયા સ્વપ્રકાશકનું નહીં લગાડી છે નિશ્ચયથી, નિશ્ચય નહીંથી શુદ્ધ જ્ઞાનનું કેવ જ્ઞાનનું લક્ષણ સ્વપ્રકાશક પણ કહ્યું છે. તેવી રીતે આજ્ઞા થજરે લીધી ને આપણે હમણાં જયારે આ વિચાર આવી ગયો હતો પણ પછી એ વિચાર છૂટી ગયો એટલે એનું સ્પષ્ટીકરણ નહોતું કે એવો વિચાર આવી ગયો. તેવી રીતે સર્વ અવસ્થાથી સર્વ આવરણથી મુક્ત શુદ્ધ દર્શન પણ એટલે દર્શન ઉપયોગ પણ સ્વપ્રકાશક જ છે. જો જયારે નિશ્ચય લગાડો ને ત્યારે આને જ આવે પ્રમાણમાં આવે ત્યારે જ ન હોય, નિશ્ચય નહીં લગાડો ત્યારે જ હોય એમ. એટલે બે માં જ લગાડી દેવો જ્ઞાનમાં અને દર્શન બે માં અંતર્દીપક છે જ છે. આત્મા ખરેખર તેણે એટલે કેવળી પ્રભુએ સર્વ ઇન્દ્રિય વ્યાપારને છોડ્યો હોવાથી ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર બંધ થઈ ગયો છે. છોડ્યો હોવાથી ઇન્દ્રિય જ્ઞાન વડે જાણવાનું છોડી દીધું છે. સ્વપ્રકાશક સ્વરૂપ લક્ષણથી લક્ષિત છે. આત્મા લક્ષિત થાય છે જેના દ્વારા લક્ષિત થાય છે કે સ્વપ્રકાશક સ્વરૂપ એવું જે જ્ઞાનનું લક્ષણ એનાથી લક્ષિત થાય છે જણાય છે. અતિન્દ્રિય જ્ઞાનમાં આત્મા જણાય છે એ અતિન્દ્રિય જ્ઞાનનું લક્ષણ સ્વપ્રકાશક છે માટે આત્મા જણાય છે. પરપ્રકાશક જ્ઞાનમાં ન જણાય અને સ્વપરપ્રકાશક જ્ઞાનમાં ન જણાય. સ્વપરપ્રકાશક વ્યવહાર થઈ ગયો. ચોખ્ખો પાઠ છે આત્મા ખરેખર તેણે એટલે ભગવાને સર્વ ઇન્દ્રિય વ્યાપારને છોડ્યો હોવાથી સ્વપ્રકાશક સ્વરૂપ એવા લક્ષણથી ભગવાન આત્મા લક્ષિત થાય છે. કેવળ જ્ઞાન વડે કેવળ શુદ્ધ આત્માને જાણે છે લોકાલોકને નહીં. દર્શન પણ તેણે બહિર્વિષય પણ છોડ્યું હોવાથી સ્વપ્રકાશક પ્રધાન જ છે. બે સરખું લક્ષણ જ્ઞાનનું અને દર્શનનું સ્વપ્રકાશક લક્ષણ નિશ્ચયથી સરખું છે. આ રીતે સ્વરૂપ પ્રત્યક્ષ લક્ષણથી
આત્મા તો સ્વરૂપ પ્રત્યક્ષ
એ સ્વરૂપને પ્રત્યક્ષ સ્વરૂપને પ્રત્યક્ષ કરે એવું જ એનું લક્ષણ છે. પરોક્ષ એવું લક્ષણ જ્ઞાનનું નથી. કેવળ જ્ઞાન કેવળ દર્શનનું લક્ષણ સ્વરૂપ પ્રત્યક્ષ લક્ષણથી લક્ષિત અખંડ સહજ શુદ્ધ જ્ઞાન દર્શનમય હોવાને લીધે નિશ્ચયથી ત્રિલોક ત્રિકાળવર્તી સ્થાવર જંગમ સ્વરૂપ સમસ્ત દેવનું પર્યાય વિષય સંબંધી પ્રકાશ પ્રકાશાદી નાતા જ્ઞાન સંબંધી વિકલ્પોથી ભેદથી અતિ દૂર વર્તતો હતો એને જાણતો જ નથી. સ્વસ્વરૂપ સંચેતન જેનું લક્ષણ છે, સ્વસ્વરૂપ સંચેતન પોતાના જ્ઞાન વડે પોતાના સ્વરૂપને સંચેતે છે અનુભવે છે એવું જેનું લક્ષણ છે એવા પ્રકાશ વડે સર્વથા અંતર્મુખ હોવાને લીધે આત્મા નિરંતર અખંડ અદ્વૈત ચૈતન્ય ચમત્કાર મૂર્તિ રહે છે. આત્માને અનુભવ હોય જાણનારો જણાય છે અને પરપદાર્થ જણાતો જ નથી. એ અનુભવની કળાની વિધિ છે. હવે જયારે સ્વપ્રકાશ લક્ષણથી આત્મલક્ષિત થાય છે તો કેવળ જ્ઞાનમાં ઉતાર્યું, સાધકમાં પણ એમ જ છે. જે કેવળ જ્ઞાનમાં છે એ જ શુદ્ધ જ્ઞાનમાં છે. શુદ્ધ જ્ઞાનમાં પણ સ્વપ્રકાશક લક્ષણથી આત્મા લક્ષિત થાય છે. સ્વપ્રકાશક લક્ષણ કયો જ્ઞાનનું કહો કે શુદ્ધ નહીં થી આત્મા જણાય છે, એક જ વાત. ત્યાં શુદ્ધ નહીં નો પ્રયોગ કર્યો, અહીંયા સ્વપ્રકાશક લક્ષણ એક જ. સ્વપ્રકાશક એટલે જ્ઞાન જેનું છે એને જાણે છે, જ્ઞાન જેનું નથી તેને જાણતું નથી. નિશ્ચય નહીં થી જ્ઞાન જેનું છે તેને જાણે છે. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે. હવે જયારે સ્વપ્રકાશક લક્ષણથી આત્મા લક્ષિત થાય છે ત્યારે એ જ દૈવિકલ ધ્યાનના કાળમાં જયારે જ્ઞાન અંતર સન્મુખ થઈને સ્વપ્રકાશક લક્ષણ વડે નાયકના દર્શન કર્યા તો સ્વપ્રકાશક પૂર્વક નિશ્ચયથી સ્વપ્રકાશક પ્રગટ થાય છે. સ્વપ્રકાશક નિશ્ચય છે એમ નિશ્ચયથી સ્વપ્રકાશક છે, સમય એક છે. નકર નહીં પકડાવી જાય, અનિયમત થઈ જાય. અંદરનું નિશ્ચયથી સ્વપ્રકાશક આવવું,
એકલું સ્વપ્રકાશક જ હોય અને નિશ્ચયથી સ્વપ્રકાશક ના આવે તો નૈપક્ષ થઈ જાય.
હા, નૈપક્ષ થઈ જાય, અનિયમત થઈ જાય.
પણ આતા ઈ હૈ સાથ મેં,
આતા ઈ હૈ બસ. કે ભાઈ અમારે સ્વપ્રકાશક જ જોઈએ, સ્વપ્રકાશક હોય નહીં તો એ ખોટો. અને કોઈ કે સ્વપ્રકાશક જ છે, સ્વપ્રકાશક નથી તો એ ખોટો. સ્વપ્રકાશક છે પણ તું માને છે એવું સ્વપ્રકાશક નથી. તું વ્યવહાર સ્વપ્રકાશકને માની રહ્યો છો પણ બીજું એક નિશ્ચય સ્વપ્રકાશક છે, કથનચિત. સ્વપ્રકાશકમાં કથનચિત શબ્દ છે, કદાચિત નથી એમાં કથનચિત છે.
એમાં કથનચિત છે, એમાં કદાચિત નહીં.
કેમ કે જેને નિશ્ચય સ્વપ્રકાશક પ્રગટ થયું એને વ્યવહાર સ્વપ્રકાશક હોય માટે કથનચિત એમ.
બરાબર.
ગાથા છે કોઈ એક સો એક લીટીમાં લેખું. હા હા હા, જો એકસો ઓગણસાઠ કાઢો, એકસો ઓગણસાઠ 159. ઉસકા હેડિંગ હે, હવે સમસ્ત કર્મના પ્રલયના હેતુભૂત શુદ્ધ ઉપયોગનો અધિકાર કહેવામાં આવે છે. સમસ્ત કર્મ કેમ કયા કે આઠે કર્મનો હવે અભાવ કરવો છે. ચાર કર્મનો તો અભાવ થઈ ગયો છે. એવું જ્ઞાન થયું ત્યારે ચાર કર્મનો તો અભાવ થઈ ગયો, જાતિનો તો જાતિનો અભાવ નથી થયો. એટલે લખવા એડ્યું આ છે શુદ્ધ ઉપયોગ અધિકાર, એ અરિયંતનો છે. સિદ્ધનો તો પછી આવે છે કે આના દ્વારા, છૂટો ધ્યાન દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરે છે. એ આવી ગયો ને એના વડે સમસ્ત કર્મ કેમ કહ્યું કે ચાર કર્મ ગયા અને ચાર બાકી છે. બાકીના કર્મ પણ પ્રલય એટલે નાશના હેતુભૂત કારણભૂત શુદ્ધ ઉપયોગનો અધિકાર કહેવામાં આવે છે. શુદ્ધ ઉપયોગ એટલે કેવો જ્ઞાન, શુદ્ધ ઉપયોગ એટલે સાધકનો શુદ્ધ ઉપયોગની વાત નથી. પરમાત્માના કેવળ જ્ઞાનનો સદુપયોગ બાકીના ચાર કર્મનો ક્ષય કરે છે. સાધકના સદુપયોગ એ ચાર ઘાતી કર્મનો ક્ષય કરે અને કેવળ એ ચાર અઘાતી કર્મનો ક્ષય કરે છે. હવે જૈન દર્શન ઠકુરનું દર્શન છે હે
પરિપૂર્ણ
સાધક હતા ત્યારે શુક્લ ધ્યાનની શ્રેણી દ્વારા ચાર કર્મનો ક્ષય કર્યો. ચાર કર્મ રહી ગયા હજી કેવળ જ્ઞાન ત્યાં પછી તો હજી સંયોગ રૂપે ચાર કર્મ છે. સંયોગ રૂપે તો સમસ્ત કર્મના એમાં કર્મ બે લઈ લેવું, ભાવકર્મ ને દ્રવ્ય કર્મ બે લઈ લેવું યોગ્યતા પ્રમાણે. રાગ નથી પણ એવી યોગ્યતા છે ને થોડી કદી એટલી. સમસ્ત કર્મના પ્રલય આ ક્ષય ના હેતુભૂત કારણભૂત કારણભૂત એટલે નિમિત્ત કારણભૂત પણ એ કર્મના ક્ષયમાં નિમિત્ત એના પરિણામ થાય છે. જીવ નથી થતો નિમિત્ત, એ બધે લઈ લેવા. જીવને તો જુદો જ રાખ્યા કરો. જીવે કર્મના ક્ષય કર્યા એમ કે તો સમજી લે જાતી છે. જીવ કોઈ કર્મ ક્ષય કરે જીવ બંધાણો નથી ક્ષય ક્યાંથી કરે કે બંધાય છે ક્ષય કરે છે. પરિણામથી બંધ અને પરિણામથી મોક્ષ.
દિવસે બંધ બી નહીં, દિવસે મોક્ષ બી નહીં.
શું વાતો સાચું એને કહે. હવે સમસ્ત કર્મના પ્રલયના હેતુભૂત નિમિત્ત કારણભૂત શુદ્ધ ઉપયોગનો અધિકાર કહેવામાં આવે છે. શુદ્ધ ઉપયોગ કર્મનો ક્ષયમાં નિમિત્ત કારણ શુદ્ધ ઉપયોગ છે. શુદ્ધ ભાવ નથી, શુદ્ધ ભાવ નથી જે સવારે તમારે ત્યાં લેતી. શુદ્ધ ભાવ કર્મના બંધમાંય કારણ નથી ને કર્મમાં ક્ષયમાં કારણ
નહીં.
શુદ્ધ ઉપયોગ બંધનું કારણ, શુદ્ધ ઉપયોગ ક્ષયનું કારણ છે. પરિણામની સાથે સંબંધ છે, દ્રવ્યની સાથે ક્યાં જોઈ નથી. જાણે અને દેખે બધું પ્રભુ કેવળી વ્યવહાર હતી. જાણે અને દેખે સ્વને પ્રભુ કેવળી નિશ્ચય થતી. જો મમતા ઇસમે લિખા હૈ અંગાત્મા કે વ્યવહાર નહીંથી કેવળી ભગવાન બધું જાણે છે. બધું જાણે છે લખ્યું છે, લોકાલોકને જાણે છે એમ નહીં. લોકાલોકને જાણે છે એ તો વ્યવહારથી, પણ બધું જાણે છે એ વ્યવહારથી. બધું એટલે સ્વરે પર બેને જાણે છે એ વ્યવહારથી. નહીતર વ્યવહાર જે આગળ શબ્દ આવ્યો તો એમ આવવું જોઈએ કે લોકાલોકને વ્યવહારથી જાણે છે અને નિશ્ચયથી પોતાને જાણે છે. આ જે કુંકુમ ભગવાનના હૃદયમાં તો એ કાઢ્યું કે બધું શબ્દ કેમ વાંચ્યું. લોકાલોકને જાણે છે વ્યવહારથી, મારે કઈક કહેવાનું
તો પછી સબ સમજતે હૈ કે વ્યવહાર સે લોકાલોક કો જાણતે હૈ અને નિશ્ચય સે આત્મા કો જાણતે હૈ. નહીં એસા નહીં કોઈ આમ
આગળ એવો તો વ્યવહાર નહીં થી અને પાછું કેવળી ભગવાન પૂર્ણ પરમાત્મા બધું જાણે છે. કાંઈ બાકી નહીં કે કાંઈ બાકી નહીં અને દેખે છે એ વ્યવહારથી કે બધું જાણે છે તે વ્યવહારથી અને એકલા આત્માને જાણે છે તે નિશ્ચયથી. ઓમાં આત્મા તો આવી ગયો,
પણ
જો આત્મા ના આવ્યો હોત તો વ્યવહાર નો તો
અજ્ઞાન હતો. અકેલે લોકા લોકો જાણે એસા માને તો અજ્ઞાન
અજ્ઞાન હો ગયા. પણ સબકો જાણતે જાણતે પર કો જાણતે તો ભી વ્યવહાર
હૈ. તોય વ્યવહાર
તો વ્યવહાર હૈ. તમને અભી ખુલાસા એ કરેગા. હવે તો ઉપરથી મેં ખુલાસા કરતા વાગર નિશ્ચયથી કેવળ જ્ઞાની આત્માને એટલે પોતાને જાણે છે, દેખે છે. વ્યવહારથી સ્વ પર બે ને જાણે છે, નિશ્ચયથી સ્વ એકલા પોતાના આત્માને જાણે. ટીકા અહીં જ્ઞાનીને એટલે કેવળી પ્રભુને સ્વ પર સ્વરૂપનું પ્રકાશકપણું કથનચિત કહ્યું છે. એમાં નિશ્ચય બે આવી ગયા. કથનચિત શબ્દ લગાડીને આવું સ્વપર પ્રકાશકની આગળ વિશેષણ કથનચિત કોઈ શાસ્ત્રમાં નથી. આમાં છે નકર સ્વપર પ્રકાશક આવે છે ઠેક ઠેક આવે, કથનચિત નહીં આવતા. કથનચિત ને માલ ભરાય,
માલ ભરાય,
માલ ભરાય. સ્વપર પ્રકાશની વાત તો હજારો લાખો જી ગયા હતા. સ્વપર પ્રકાશ, સ્વપર પ્રકાશ,
સહી વાત.
એ સ્વપર પ્રકાશકનો વ્યવહારનો પક્ષ થઈ ગયો. નિશ્ચય સ્વપર પ્રકાશક ગયું અને નિશ્ચય સ્વપ્રકાશક પણ થઈ ગયું ને અજ્ઞાન રહી ગયું. સ્વપર પ્રકાશકના બાનાની કે પણ અજ્ઞાન જેવું પૂછે છે. અને સ્વપર પ્રકાશક તો બરાબર હાજ પાડે, બરાબર છે. કેવડી વગર પોતાને જાણે, લોકાલોકને જાણે. સ્વપર પ્રકાશક સ્વભાવ છે એનો, પણ એ વ્યવહાર છે કે નિશ્ચય એ ખબર નથી. જયારે પહેલું અધ્યાન મેં કર્યું ને, આ વાંચ્યું ને, બહુ ખુશી. કોવિંદનો હીરો સ્વપર પ્રકાશકનો વ્યવહારનો જે છે એ પગ છૂટી જાય છે. અને નિશ્ચય સ્વપર પ્રકાશકનો ખ્યાલ આવવા માંડે તો સ્વપ્રકાશકમાં આવી જાય. કે અનુભવના કાળે આનંદની પર્યાય જણાય કર્યો કે સ્વપર પ્રકાશક થાય ખરું, તો પછી પર્યાયનું લક્ષ છોડીને આનંદ મૂર્તિને જાણો તો જ આનંદ પ્રગટ થશે. તો સ્વપર પ્રકાશકમાંથી
સ્વપ્રકાશકમાં
આવી જાય. ઓલું સ્વપર પ્રકાશકનું લપડું અનંતકાળથી આથી છૂટી જાય. એ આવે ખરું, પણ આ બે હોય તો ત્રીજું આવે. નંબર વન, નંબર ટુ અને નંબર થ્રી એમ છે, વન બાય વન છે, ક્રમભંગ ન હોય એમાં. બોલું સ્વપર પ્રકાશક આવે એવા, પછી નિશ્ચયથી સ્વપ્રકાશક આવે, પછી એવું નહીં, આમ ક્રમ છે. હા, પેલું સ્વપ્રકાશક, સ્વપ્રકાશક તીન આતા હે, જ્ઞાની કો તીન હોતા હે. તમે સ્વપર પ્રકાશક માનો છો? આપણે કહીએ હા અમે સ્વપર પ્રકાશક માની, તો અમે સ્વપર પ્રકાશક માની તો ઝઘડો પટી ગયો ઉભો રહે. તમે સ્વપર પ્રકાશક માનો છો તે વ્યવહાર છે કે નિશ્ચયથી? ઈ શું
એમાં નિશ્ચય વ્યવહાર હોય
એમાં હોય? કોઈ દી
હોય
નિશ્ચયમાં સ્વપ્રકાશક ને વ્યવહાર સ્વપ્રકાશક એમ હોય, પણ સ્વપર પ્રકાશકમાં નહીં હોય. હા, નહીં છે એમાં, એમાં નહીં છે. ઈ એમાં નહીં ઉતારી છે.
એક હી સમય મેં
તીનો કા સાધક કી બાત કરતા હું. સાધક કી બાબત એસી હૈ કે સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક કા જન્મ હો ગયા, સમજે? હું તો નિર્વિકલ્પ ધ્યાન મેં જન્મ હોતા હૈ. ઓર પર કો જાણને કા વ્યવહાર અવ્યક્તપણે જન્મ ગયા, વ્યક્ત નહીં હોવા.
નિર્વિકલ્પ ધ્યાન મેં,
નિર્વિકલ્પ ધ્યાન મેં પર કો જાણને કા વ્યવહાર અવ્યક્તપણે હો ગયા, સહી મતલબ અવ્યક્ત હો જાતા. ફરીને શું લીલમ પ્રશ્ન એમ આવ્યો કે ત્રણેય જ્ઞાની હોય કે હા ત્રણેય, નિર્વિકલ્પ ધ્યાનના કાળે ત્રીજું સ્વપર પ્રકાશક હોય કે નહીં? એમ ઉપયોગરૂપ નથી, એમ બે જ ઉપયોગરૂપ છે. પણ પરને જાણવાની શક્તિનો વ્યવહાર અવ્યક્તપણે પ્રગટ થઈ ગયો એમ. ધ્યાનના કાળમાં નિશ્ચય વ્યવહાર મોક્ષ માટે
બોલને
વાળા, તો તું બોલ તો પેલા હું બોલી દઉં ને.
શું સંગ્રહમાં આવે છે ને કે નિર્વિકલ્પ ધ્યાનમાં જ બે પ્રકારનો
મોક્ષ માર્ગ પ્રગટ થાય
એ વાત
અહીંયા છે. એ વાત એના આધાર આપીને આપણે વાત કરી છે. દ્રવ્યસંગ્રહમાં આવે છે કે ધ્યાનના કાળમાં નિશ્ચયને વ્યવહાર બે પ્રકારના મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. હવે ધ્યાનના કાળમાં તો એક જ નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થાય છે, પરાર્થિક વ્યવહાર તો છે નહીં, છે નથી. તો પણ એ જે વ્યવહાર ઉભો થવાનો છે ને શુભ રાગ પાંચમા અવતારનો, એનો અવ્યક્તપણે એમાં જન્મ થઈ જાય છે, પછી વ્યક્ત થાય છે. એટલે ધ્યાનના કાળમાં નિશ્ચયની વાર બે પ્રકારના મોક્ષમાં પ્રગટ થાય છે. બહુ સારી વાત છે. એમાં ત્રણ પ્રકાર છે, એમાં બે પ્રકાર તો પ્રગટ થઈ ગયા, સ્વપ્રકાશક અને સ્વપ્રકાશક. પણ એ જ વખતે એની શ્રુત જ્ઞાનની જે પર્યાય પ્રગટ થઈ એમાં પરને જાણવાનો જે વ્યવહાર આવવાનો છે એ વ્યક્ત નથી થયો, કેમ કે નિર્વિકલ્પ ધ્યાનમાં છે, પણ અવ્યક્ત એમાં આવી ગયો છે. એટલે વ્યક્ત થતાં પેલું જે અંદરમાં હતું વ્યક્તિ વ્યક્ત થઈ ગયું છે. એટલે ત્રીજા પ્રકારનો સવિકલ્પ ઘટનામાં સ્વપરને જાણે છે તે વ્યવહાર સાધકનો ઉભો થાય. કેવળી ને તો સવાલ જ નથી, કેવળી તો કેવળ જ્ઞાન થઈ ગયું, એને તો પછી ત્રણ એક સાથે જ છે. સ્વપ્રકાશક, સ્વપ્રકાશક અને સ્વપ્રકાશક ત્રણેય સરખું છે, એક સાથે એક સમયમાં છે. કેવળ જ્ઞાન થયા પછી વ્યક્ત અને અવ્યક્ત એવા બે ભેદ ન હોય ને, એ તો સાધકના શુદ્ધ જ્ઞાનમાં હોય છે. આ તો કેવળ જ્ઞાનનો ભડકો થઈ ગયો. ત્રણેય પ્રકારે એને ભજે છે. માટે કથનચિત શબ્દ વાપરો, કદાચિત ન વાપરો. સ્વપર પ્રકાશકમાં કદાચિત ન વાપરો, કથનચિત વાપરો. અને એક સાથે છે, એક સાથે છે. કદાચિત તો કોઈ વખતે આવે, પણ આ તો એક સાથે છે કથનચિત. એટલે કથનચિત શબ્દ વાપરો તો સ્વપર પ્રકાશક, તો નિશ્ચયથી સ્વપર પ્રકાશક અને વ્યવહારે સ્વપર પ્રકાશક એક સાથે છે, બે સાથે એક સમયમાં છે.
એટલે કથનચિત લાગુ,
હા એટલે કથનચિત લાગવું પડે. એમ અપેક્ષા ફરે છે, બાકી સમય એક છે.
અપેક્ષા ફરે છે, બાકી સમય,
હા અપેક્ષા ફરે. અપેક્ષા ફેરવીને નિશ્ચયથી સ્વપર પ્રકાશક અને વ્યવહારે સ્વપર પ્રકાશક, અપેક્ષા ફેરવી નાખી, સમય એક.
એકદમ અપેક્ષા ફીરતી હે સમય,
અપેક્ષા તો લગાવી ને એમને પોતે જ, કે નિશ્ચયથી સ્વપર પ્રકાશક અને વ્યવહારે સ્વપર પ્રકાશક. અપેક્ષા ફરી, સમય ન ફેરો,
સમય
એક.
એટલે કરણજીત કા બહુ બઢિયા વાત હૈ, અપેક્ષા ફીરતી હે સમય એક.
કઈ અપેક્ષા એ અંદરનું સ્વપર પ્રકાશક કે નિશ્ચયથી, કઈ અપેક્ષા એ સ્વપર પ્રકાશક બહારનું, તો વ્યવહાર. અપેક્ષા ફરી, સમય તો એક જ છે. જયારે કેવળ જ્ઞાન પ્રગટ થયું ત્યારે સ્વપર પ્રકાશક નિશ્ચય પણ થયો અને સ્વપર પ્રકાશક વ્યવહાર પણ થઈ. જે પરોક્ષ સ્વપર પ્રકાશક હતું અંદરમાં એ પ્રત્યક્ષ થઈ ગયું. પરોક્ષ અને પ્રત્યક્ષમાં નિશ્ચય સ્વપર પ્રકાશકમાં આટલો ફેર, અને વ્યવહારમાં સાધકને પરોક્ષ સ્વપર પ્રકાશક હતો વ્યવહાર, એ પ્રત્યક્ષ થઈ ગયું. કેવળ જ્ઞાન પ્રત્યક્ષ અને પરોક્ષ એટલો ફેર, બાકી બધું ત્રણેય લાગુ પડે. બે એ જરા લખી નાખજો,
પ્રત્યક્ષ પરોક્ષ નો ફેર છે, બાકી કોઈ,
બાકી ત્રણેય બરાબર છે.
સાધક દશામાં નિશ્ચય સ્વપર પ્રકાશક, નિશ્ચય સ્વપર પ્રકાશક ભી પરોક્ષ થા, પરોક્ષ થા, ઓર વ્યવહાર સ્વપર પ્રકાશક ભી પરોક્ષ, દોનો પ્રત્યક્ષ હો જાતે,
પ્રત્યક્ષ દોનો હી બસ.
કેવલ જ્ઞાન હો ગયા ના,
બસ કેમ કે પરોક્ષ અને પ્રત્યક્ષ એ જાણવાની અપેક્ષા છે. વેદનમાં પરોક્ષ અને પ્રત્યક્ષ ન હોય એટલું કૌંસમાં જરા લખી નાખ્યું. લખાય છે ને એટલે ગુરુ લખવું છે. જાણવાની અપેક્ષા એ પરોક્ષ અને પ્રત્યક્ષના બે ભેદ છે. વેદનની અપેક્ષા એ પરોક્ષ અને પ્રત્યક્ષ નથી, પ્રત્યક્ષ જ છે. વેદનની અપેક્ષા પરોક્ષ નથી. શું શાસ્ત્રમાં ફાલતું છે?
સમુદર છે,
સમુદર દરિયો છે.
ये कथन चित की कितनी कितना माल है भाई, इसमें अपेक्षा फिरती है कथन चित कहने से, समय नहीं फिरता.
पहला समय ये स्वपन प्रकाशक ने, बीजा समय केवल भगवान स्वपन प्रकाशक ने.
તો પછી કથનચિત શબ્દ ના હોય તો પછી કદાચિત હોય, કદાચિત ઓલો ને કદાચિત ઓલો.
કથનચિત છે,
કથનચિત માં એક સમય સૂચવે,
એક સમય સૂચવે છે.
બે અપેક્ષા અને સમય એમ સૂચવે છે.
ક્વચિત કયું કદાચિત, એમાં સમય ફેરવી નહીં કોઈ,
ફરે જ ને પણ
ફરે જ નહીં. તો ક્યાંથી એક આવે? કેવું જ્ઞાન હોય ને સાધકો, એ બે તો હોય ને,
એમ ન હોય,
એમ ન હોય. માટે ક્વચિત શબ્દ વાપરો. એક એક શબ્દની કિંમત છે એની. જ્ઞાની ને સ્વપર સ્વરૂપ નું પ્રકાશક પણ કથનચિત કહ્યું છે. એ વખત ગયા એક ઘંટા ગયા કાલ તો જવાના છે, એટલે કાલે સાડા ત્રણ થી હાડા ચાર રાખવું છે ને આપણા માટે. સાડા ત્રણ થી હાડા ચાર, ચાર ને પાંચ ને બદલે આજે જેમ ફેરવું એમ. હા, બારી ખોલ નાખો છો, હવા આવે એને ખબર હતી કે વ્યવહારની તો બધાને ખબર છે, પણ નિશ્ચય તો પણ પ્રકાશકની ખબર નહીં હોય જ્ઞાનીને, એ ખબર આપવા માટે એને કોઈ દૂર કાઢી રહ્યા.
વ્યવહાર મેં કથનચિત લગા દો તો નિશ્ચય કા જન્મ
હો જાતા હૈ. ઇસલિયે વ્યવહાર કે સાથ કથનચિત લગાયા તો નિશ્ચય કા ધર્મ હો ગયા. બસ સ્વપર પ્રકાશક મેં કથનચિત હોય, હા હોય.
બધું લેવું છે ને, બધું કરી ઘણું ધ્યાન થઈ જાય છે.
બધું જાણે,
હા બધું જાણે છે, એમાં ઘણું ધ્યાન થઈ જાય.
ટીકા કરે એમાંથી કઈ બધા પેલા પારામાં બે લીધું પેલા પરાણે અને સ્વ બીલિયા ગૃહ વ્યવહાર શ્રી પારણે સ્વપર પ્રકાશક લીયા વગર અંદર કહી લીયા. જ્ઞાન એ જ આત્મા કોઈ જાણતા હૈ અને આનંદ કોઈ જાણતા હૈ, તો જ્ઞાન જ્ઞાન કે અપેક્ષા સ્વ અને આનંદ પણ હૈ તો સ્વપર પ્રકાશક એસા. સ્વાર્થ અને પરાર્થ દો શબ્દો અધ્યાધ્યાય કરતા ક્રિયા અભ્યાસી ને તો મજા આવે, બધા અભ્યાસી છે.
સાધક દશામાં જો પરોક્ષ થાય કેવળ જ્ઞાન હોય તો કોઈ પ્રત્યક્ષ હોય છે.
સાંસ્કૃતિક જ્ઞાન પરોક્ષ છે, આદ્ય પરોક્ષ.
એટલે કથનચિત શબ્દમાંથી સાધકપણાની વાત પણ નીકળે
છે. બરાબર, બે હોય સાધક ને બે હોય.
એટલે કથનચિતમાં કેટલું બધું સમાય છે.
શુદ્ધ જ્ઞાન છે કે અવજ્ઞાન બહુ છે. કેવળીને તો સફળ પ્રકાશક નિશ્ચયથી હોય, જ્ઞાનને જાણે, પૂર્ણ આનંદને જાણે, એ તો હોય જ અંદર. કેવળી ભગવાન તો હોય, પણ નીચે સાધકને સફળ પ્રકાશક છે તેનાથી જ ખબર પડે છે. સમ્યક દર્શન નિશ્ચય સફળ પ્રકાશક દ્વારા ખબર પડે છે, વ્યવહાર સફળ પ્રકાશક દ્વારા ખબર ન પડે.
એનો વિષય જ નથી.
આનંદ આવ્યો એ સ્વપ્ન પ્રકાશ શકે પ્યાર કે બહુ નો. સ્વપ્ન પ્રકાશક તો હોત નહીં જ્ઞાનની શક્તિ તો આનંદ પ્રગટ થાત, પણ આનંદ ને જાણત નહીં. આનંદ ને ન જાણત તો સમય તો શું કહ્યું ખબર ન પડે, અંધારા મરી જાય. માટે સ્વપ્ન પ્રકાશક એ નય પક્ષ પણ છોડાવે છે, અનુભવ કરાવે છે, અને અનુભવમાં સમય દર્શન થયું એ પણ જણાય જાય.
પક્ષ છોડાવે છે અને સમય દર્શન થયું આનંદ આવ્યો એ પણ જણાવે. એટલે જે કઈ છે એ બધું બરોબર.
બરાબર, એમ મારું કેવું
બધી વાતનું આમ
હા એમ અનુભવથી જીત થાય છે. સ્વપ્ન પ્રકાશક અનુભવથી જીત થાય. કેવળીને તો આપણે અત્યારે કેવળી નથી ને ક્યાં પૂછવા જવું કે સ્વપ્ન પ્રકાશક આપને શું વર્તે છે, પૂછવા જવાની જરૂર નથી. એમ
જે કઈ છે એ બધું બરોબર છે.
બરાબર, હા આત્મા હા પાડે, આત્મા થી અંદર થી હા આવે કે જે આ શાસ્ત્રોમાં લખ્યું છે એ સ્થિતિ છે. વ્યવહાર
કેવું છે,
સફળ પ્રકાશક કેવો છે માટે પ્રમાણ ન કહ્યું. બાકી 16મી ગાથામાં તો પ્રમાણથી બેચક અમેચક લીધું ને, એ પ્રમાણથી વાત કરી છે. એક સાથે આત્મા પણ જણાય અને મોક્ષ માર્ગ પ્રગતિઓ એ પણ જણાય. પ્રમાણથી ત્રણ કરસ જુદા જુદા લીધા છે. પ્રમાણથી શું, વ્યવહારથી શું ને નિશ્ચયથી અલગ અલગ. પણ એ પ્રમાણ જ્ઞાનના જ બે ભેદ છે, નિશ્ચયની વ્યવહાર. દાદાપણું આમાંથી ઉડીને અહીં આવ્યું છે. દાદાપણું તો ફૂલમાં છે. તમે શું તકરાર કરો છો? ઉભારી ઓકે, એમ નહીં સમજો. ફૂલ લઈ લીધું, ઓલા ફૂલ લઈને જો હવે શું, હવે તો સ્વચ્છ છે. પછી પાછું ફૂલ મૂક્યું, હવે હવે સ્વચ્છ જ છે. એ તો પેલે ભ્રાંતિ હતી. એમ રાગને જાણતી વખતે હું રાગી માને છે, હું જ્ઞાનમય આત્મા છું, નાયક જ મારા જ્ઞાનમાં જણાય છે એમ લે તો દ્રષ્ટિ પડી જાય, અંદર આવી જાય, નહીતર બહિર્મુખ થઈ જાય. એક સમયમાં જ્ઞાન પ્રગટ થાય છે, એ સમયે રાગ પ્રગટ થાય છે, એ સમયે રાગ જણાય છે, એ સમયે જ્ઞાનનું જ્ઞાન તો કરે કા જ્ઞાનનું અજ્ઞાન તો કરે, એના આર્થી વાત છે. એનું નામ પુરુષાર્થ. આ પુરુષાર્થ છે, આ સંધિ છે. રાગ ને જ્ઞાન ને જુદા પાડવા પ્રજ્ઞા છે કે હું તો જ્ઞાનમય રહ્યો છું, હું તો શુદ્ધ જ છું, હું અશુદ્ધ થયો નથી. અશુદ્ધતા છે એ તો આશ્રવ તત્વ છે. એમ એને લેવું થઈ ગયો. એટલે ત્રણ જ પ્રશ્ન રહી ગયા.
રાગ મારામાં જણાય છે એનાથી જુદો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું.
પેલા એમ લેવું કે રાગ મારામાં થતો નથી, રાગ જણાય છે. ફર્સ્ટ સ્ટેજ. પછી સેકન્ડ સ્ટેજમાં શું લેવું કે રાગ જણાતો નથી પણ જાણનાર જણાય છે, જ્ઞાયક. જો તમે રાગ જણાય છે એને જાણવા રોકાઈ જશો તો આત્માને ક્યારે જાણશો? રાગ ગણાય છે, રાગ ગણાય છે, રાગ મારો નહીં, રાગ બિન છે, રાગ પર છે, પર તરીકે હું જાણું છું.
રાગને જાણનાર કેવું,
રાગને જાણનાર તેવું નહીં, જાણનાર નો જાણનાર તેવું. ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું, અતિ ઇન્દ્રિય જ્ઞાન નહીં થાય. ઇન્દ્રિય
જ્ઞાન થી પણ,
ઇન્દ્રિય જ્ઞાન થી જુદો છે આત્મા. મારામાં જ્ઞાયક જણાય છે એમ લ્યો, અને જ્ઞાયક ને જાણતા અનુભવ થાય છે. પછી સવિકલ્પ દશામાં રાગ જણાય છે એ વ્યવહાર કહેવાય, અને આત્મા જણાય તે નિશ્ચય કહેવાય. નિશ્ચય ની વાર બે ભાવ ઉત્પન્ન થઈ જાય અનુભવમાં. અનુભવ પછી રાગ જણાય વ્યવહાર, અને આત્મા જણાય તે નિશ્ચય. જ્ઞાન જ જણાય છે, બીજું કાંઈ બધું ભૂલી જાવ. રાગ જણાય છે એ વાત રેવા દો, થોડો વખત રેવા દો. પછી અનુભવ થયા પછી રાગ જણાશે કે નહીં જણાય, રાગને જાણનારું જ્ઞાન જણાશે એ વખતે, કે જ્ઞાયકને જાણનારું જ્ઞાન જણાશે, કે રાગને જ્ઞાયકને બેયને દ્વિરતા જાણનારી સ્વપર પ્રકાશક શક્તિ જણાશે, એ પછી ખબર પડશે. એ બહુ સુખનો વાત છે. પેલા રાગનો કરનાર નથી ને ખરેખર રાગનો જાણનાર પણ નથી. હું તો જાણનાર ને જાણું છું. નાયક ભાવ ભગવાન આત્મા 17મી 18મી ગાથામાં કહ્યું, બાળ ગોપાળ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવે છે. જણાઈ ગયો છે? ના ના, એ નથી જણા, તમને આ જણાય, ઘડિયાળ જણાય છે, કરો મજા તો ઘડિયાળ જણાય છે. શું કરે નાની, શું કરે નાની, લાકડી તો રે નહીં કઈ. ગુરુદેવ કહેતા હતા, જ્ઞાન જ જણાય છે અમને, નહીં જણાતું નથી. સામોયિક બોર્ડ છે મોટું, આત્મધર્મમાં આવેલું, મારે ઘરની વાત નથી. ખરેખર આત્મા પરને જાણતો નથી તો પર તરફ ઉપયોગ મૂકવાની વાત જ ક્યાં રહી? પછી આ આકરું પડે છે, બસ એમાં આકરું પડે છે એટલે રહી જાય, અને બહુ હારી જાય. રાગ ગણાય છે ત્યાં સુધી અજ્ઞાન છે, રાગ ગણાય છે ત્યાં સુધી અજ્ઞાન થઈ ગયું. ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞેય છે, ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી, કણકણ જ્ઞાન નથી. મોરાજા એને જ્ઞાન કહે છે, ભગવાન એને જ્ઞેય કહે. ભગવાન આચા કે મોરાજા હતો, એનાથી જુદો આત્મા છે. અતિ જ્ઞાન નવું પ્રગટ થાય એમાં આત્મા જણાય, અનુભવાય. ત્યારે દ્રવ્યને જાણતા આનંદ પણ જણાય, માટે અંદરનું સ્વપર પ્રકાશક એક પ્રગટ થાય. આ જગત સ્વપર પ્રકાશક કે છે એ નથી, એ જુદું સ્વપર પ્રકાશકનું સ્વરૂપ છે. ઠીક, પણ છેલ્લા બે ચાર પ્રશ્નો જરા તત્વ ના આવ્યા, પેલા તો ટૂંકા સામાન્ય જાણવાના વિષય છે, એમાં બહુ મારું કામ એ નથી. કાતું મગજ સમજી ગયા, શાસ્ત્રમાં લખવું એ સાચું. કેટલીક વ્યવહારની વાતો છે શાસ્ત્રમાં,
વ્યવહારમાં ઘણી કેટલીક મૂંઝવણો
હોય હોય, મૂંઝવણ હોય ને પ્રશ્ન છે, મૂંઝવણ હોય એટલે પ્રશ્ન એ કરો. પ્રમાણ જ્ઞાન એટલે દ્રવ્ય અને પર્યાય બેને જાણનારું, યુગપત એક સાથે જાણનારું જ્ઞાન, એને પ્રમાણ જ્ઞાન કહેવાય. અને એક ધર્મને જાણે તેને નહીં કહેવાય, એમાં એક શુદ્ધાત્માને જાણે એને શુદ્ધ નહીં કહેવાય, પરિણામને જાણે એને વ્યવહાર નહીં કહેવાય. પોતાના પરિણામને જે જ્ઞાન જાણે એનું નામ વ્યવહાર નહીં, અને પોતાના આત્માને જાણે એ જ્ઞાનનું નામ નિશ્ચય નહીં. નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં અંદર, અને બેના વિષય પણ અંદર છે, બેમાંથી કોઈનો વિષય બહાર નથી. ખરેખર હવે તો ટાઈમ થઈ ગયો, અને મને તબિયત અનુકૂળતા નથી. પછી હા, શું બોલો પૂછો.
વિભાવ અને સ્વભાવ અલગ 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 અંશોમાં થાય છે કે એક જ અંશમાં?
એક સમયમાં થાય છે, એક સમયમાં થાય છે. અને જે અંશમાં જ્ઞાન થાય છે એ અંશમાં રાગ નથી થતો. જે અંશમાં જ્ઞાન થાય છે એ અંશમાં રાગ નથી થતો. જ્ઞાન થાય છે એ જ્ઞાન ગુણના પરિણામ છે, રાગ થાય છે એ ચારિત્રની મલિનતા છે. એમ અને એ મલિનતા વ્યવહારે જીવના પરિણામ કહેવાય, નિશ્ચય એ પુદ્ગલના પરિણામ. અને પરમ શુદ્ધ નિશ્ચયને એ જો તો વસ્તુ છે ત્યાં સુધી વ્યવહાર નિશ્ચય છે, મિથ્યા તો છે ત્યાં સુધી વ્યવહાર નિશ્ચય છે. મિથ્યા તો ગયું, સમ્યક દર્શન થયું, પછી પૂછે મિથ્યાત્વના પરિણામ, મિથ્યાત્વના પરિણામ છે જ નહીં, પછી ક્યાં નહીં લગાવ્યું. એમ ઉપર ઉપર જેમ જેમ ગુણસ્થાન વધે એમ અપ્રત્યાખ્યાન પરિણામ વ્યવહારે જીવના કે પૂતગલના ભય છે જ નહીં. મુનિરાજ કે અમે તો સંજલનમાં આવી ગયા, અવસ્તુ થઈ ગઈ. એ ગઈ તીધી બ્રાહ્મણે વાત કહેની, એ વાતે એમને પૂછતા એવો પ્રશ્ન પૂછતા નહીં. એ સાતમા ગુણસ્થાનમાં મુનિ કેમ જતા હોય છે એ પૂછો ને કે મુનિરાજ એમ કહે. બાકી ગુરુદેવના 11 ભાગ નીકળ્યા છે ને એનું આ પ્રવચન રત્ન કર્યું, એનું અધ્યયન કરવા જેવું છે. એમાં બધો માલ ખૂબ ફેર્યો છે, ખૂબ ફેર્યો છે. ભક્તો ખત વાંચો ને, એક જ પાનું બે વાર ત્રણ વાર વાંચો પછી બીજું પાનું લેવું તો સમજાય. વાંચી જવા જેવું નથી, મન કરવાયું છે. બધા ખુલાસા કરી ગયા છે, ચૂપ છે, કાંઈ બાકી રહી. બાકી સાચો વાયર પકડાય તો ઝડઝડાટ આવે, બાકી દોરો પકડો તો ઝડઝડાટ નહીં આવે.
અંદરથી રોમાંચ આપો,
અંદરથી તમારો આત્મા પોકારે કે આ કઈ વાણી જુદી છે, ખ્યાલ આવે જીવને. કહેવાની વાત નથી કોઈને, પ્રશંસાય નહીં, એમ મનમાં પોતાને ખ્યાલ આવી જાય. પોતાને એમાં કંઈક મિત થાય છે, જ્ઞાનનો ઉગાડ થાય છે, કંઈક એકતા બુદ્ધિ ગળે છે, કંઈક સ્વભાવની અધિકતા થાય છે, સ્વરની રૂચિ ઘટે છે, હવે સ્વરની રૂચિ વધે છે, પોતે પોતાના પરિણામથી જાણી શકે. બાકી ગુરુદેવ કહી ગયા છે કે દેવગુરુ શાસ્ત્રનો શ્રદ્ધાવાળો હોય અને આગમ પ્રમાણે પ્રતિપાદન કરતો હોય તો એ વાંચન કરી શકે છે. એમ કહી ગયા છે ગુરુદેવ. સમ્યક દ્રષ્ટિ હોવ એ કંઈ નિયમ નથી, શાસ્ત્ર સ્વાધ્યાય જે ચાલી આપી અને ગુરુદેવના પ્રતાપે ઠીક ઠેકાણે ત્યારે ખુલાસો કે દેવગુરુ શાસ્ત્રનો શ્રદ્ધાળુ હોય અને આગમને અનુકૂળ એનું પ્રતિપાદન પ્રતિકૂળ ન હોય, આગમ મુજબનું હોય, એટલે જ્ઞાનીઓ કહેતા હોય એ ધારે ચાલતું હોય તો એ વાંચન કરી શકે. વાંચનકારે સમજવું જોઈએ કે હું વક્તા નથી, તો વક્તા બની જાય તો એને નુકસાન થાય. તો મારો સાધ્ય કરું છું, કુન કુન ભગવાન મને સંભળાવે છે અને હું સાંભળું છું, બસ. હું આમને સંભળાવતો નથી, એ સંભળાવે છે, હું સાંભળું છું. પોતેથી સ્વાધ્યાય કરું છું, પેલા ઘરે બેસીને કરતો હતો. એવી રીતે પરંપરા કે આ છે તે ગુરુદેવે બનાવેલી બરાબર, કાંઈ ને કાંઈ સમજાય લોકો. શાસ્ત્ર સ્વાધ્યાય છે, બહુ સારી ચીજ છે, મલિકા બહુ સારી.
તું મારી સાસ મારે રે,
ગુરુ ત્યારે ટોકતો રહે, ગુરુ ત્યારે ટોકતો રહે, સત્ય પંથે વાળતો રહે, ગુરુ ત્યારે ટોકતો રહે, સત્ય પંથે વાળતો રહે. 45 વર્ષ સુધી તે કર્યો અધ્યાત્મ પ્રચાર, 45 વર્ષ સુધી તે કર્યો અધ્યાત્મ પ્રચાર, સ્વર્ણપુરી કે દેશ વિદેશ કર્યો અધ્યાત્મ પ્રસાર, ગુરુ મારી સાથ મારે રે, ગુરુ ત્યારે ટોકતો રહે, ગુરુ ત્યારે ટોકતો રહે, સત્ય પંથે વાળતો રહે, જ્ઞાયક એક રહી તારી ધૂન, એ જ્ઞાયક ભાવમાં આવ્યા નહીં કાંઈ, મિથ્યાત્મ પાપ ને પુન, ગુરુ મારી સાથ મારે રે, ગુરુ ત્યારે ટોકતો રહે, ગુરુ ત્યારે ટોકતો રહે, સત્ય પંથે વાળતો રહે, ગુરુની વાણી વાજણી નહીં જાગ્યા કોઈને કોઈ સન, ગુરુની વાણી વાજણી નહીં જાગે કોઈને કોઈ સન, એ પારખું હશે તે પારખી લેશે, ગુરુ છે કરુણાવંત, ગુરુ મારી સાથ મારે રે, ગુરુ ત્યારે ટોકતો રહેજે, ગુરુ ત્યારે ટોકતો રહેજે, સત્ય પંથે વાળતો રહે. લાલુભાઈ તારી વાણીમાં આવે કાન હૃદય અહંકાર, લાલુભાઈ તારી વાણીમાં આવે જ્ઞાયક ના ઝંકાર, એ હૃદય વિભોરિત થતો ત્યારે આ તો કાન છે કે આ તો લાલ, સવાલ મુક્ત સૌ થતા કાન ના હૃદય ભળાતા, સભાજન મુક્ત સૌથાતા કાન ના વીર ભૂલાતા, ગુરુ મારી સાથ મારે રે, ગુરુ ત્યારે ટોકતો રહેજે, ગુરુ ત્યારે ટોકતો રહેજે, સત્ય પંથે વાળતો રહેજે, ગુરુ ત્યારે ટોકતો રહેજે, સત્ય પંથે વાળતો રહેજે. એ ગુરુદેવ તારી ગર્જતી મુદ્રા ને ઈશારા આવે છે યાર, ગુરુદેવ તારી ગર્જતી મુદ્રા ને ઈશારા આવે છે યાર, એ તારે ઈશારે ને તારે ઈરાદે પહોંચવા કર્યો નિર્ધાર, ગુરુ મારી સાથ મારે રે, ગુરુ ત્યારે ટોકતો રહેજે, ગુરુ ત્યારે ટોકતો રહેજે, સત્ય પંથે વાળતો રહેજે. ગુરુ રાધા દીનો તું કરતા નહીં ને ભોગતા નહીં ભગવાન, રાધા દીનો તું કરતા નહીં ને ભોગતા નહીં ભગવાન, એનો તું સાચે જ્ઞાતા નહીં છો, નાયક નો જ્ઞાતા માન, ગુરુ મારી સાથ મારે, ગુરુ ત્યારે ટોકતો રહેજે, ગુરુ ત્યારે ટોકતો રહેજે, સત્ય પંથે વાળતો રહેજે. પછી જ્ઞાયક નો હું જ્ઞાતા એવો ભેદ વિલય જયારે થાય, પછી જ્ઞાયક નો હું જ્ઞાતા એવો ભેદ વિલય જયારે થાય, નિર્મળ અનુભૂતિ દોડતી આવે કે અખંડા તમરામ થાય, ગુરુ મારી સાથ મારે, ગુરુ ત્યારે ટોકતો રહેજે, ગુરુ ત્યારે ટોકતો રહેજે, સત્ય.